નંદને કહ્યું કે આ દેશમાં ઘણી ભાવના છે, ત્યારે એમને કઈ વાત નહીં ઉતરી દીધી. પછી જન્મે મને સમજાણ અનુભવના પ્રદેશની લાગવા માંડી, ત્યારે એમને લાગ્યું કે ઉતાર વાત સાચી છે, કે આ દક્ષિણના લોકો ઉત્તર હિન્દુસ્તાન કરતા, આપણા ગુજરાતના કરતા અહીં લોકો ભાવના વાળા વિશે છે. અને ધર્મ જેને કહીએ, ધર્મનું બીજ અહીંયા વિશે છે. ફરીથી આપણા દેશમાં, આપણા સમાજમાં ધર્મનો ઉદય જયારે થવાનો હશે, ત્યારે પણ દક્ષિણ માંથી જ થવાનું છે. હિન્દુસ્તાનના એક એક સંપ્રદાયો, ધર્મના સંપ્રદાયો, એ સંપ્રદાયના આચાર્યો દક્ષિણ માંથી પાકેલા છે. ઇતિહાસની વાત છે. આ દક્ષિણને જેટલું મહત્વ આપણા હાલના પણ દેશની સરકાર કે વગેરે આપશે, તો આખા હિન્દુસ્તાન દેશનું એમાં કલ્યાણ સમાયેલું છે. પરંતુ એને જાળવવો પણ એટલો જ અઘરો છે. અહીં દક્ષિણ હિન્દુસ્તાનમાં જેટલી ગરીબાઈ છે એટલી બીજે નથી. એટલે એ પક્ષને, ગરીબ વર્ગ, નીચલો વર્ગ છે, એને જો આપણે આ કાળની અંદર નહીં સાચવી શકીએ, તો ઘણા ભયંકર પરિણામો પણ આવવાની શક્યતા છે. ત્યારે આ પ્રદેશ એક તો રળિયામનો કુદરતની નૈસર્ગિક, કુદરતનું નૈસર્ગિક સૌંદર્ય, નદીઓથી ભરપૂર, ખેતીવાડી પણ ઘણી સારી થઈ શકે. દક્ષિણ ભારતમાં જેટલો ચોખ્ખો પાકે છે એટલો બીજે ક્યાંય પાકતો નથી. એમ તો બીજે છે બંગાળ વગેરે પ્રદેશો, ત્યાં પણ વધારે પાકે છે, પણ દક્ષિણ ભારત જેટલો ક્યાંય નહીં. એટલે સત્યતામ માદરમ એ જે અસલના કવિએ ગાયું છે તે દક્ષિણ ભારતને વિશેષ લાગુ પડે છે. બંગાળમાં જોકે છે હરિયાળી, તો બધી લીલોતરી દેખાય, પણ તેના કરતા એ વધારે રજામનો દેશ આપણો દક્ષિણ ભારત છે. ત્યારે ભગવાનની કૃપાથી આ દેશમાં અમારે આવવાનું જે બન્યું, એમાં પણ કોઈ ને કોઈ હેતુ જ રહેલો છે. હેતુ વિનાનું કંઈ પણ કશું કાર્ય હોઈ શકતું નથી. એટલે અહીં જયારે આવવાનું બન્યું ત્યારે મને બહુ ગમ્યું. અને ત્યારથી મને વિચાર થયો કે એક આશ્રમ હોય તો આ સાધનાને માટે અનુકૂળતા થઈ શકે એવો આશ્રમ કાઢવો, અને ભગવાનની કૃપાથી થાય તો સારું. કારણ કે મારી પાસે તો પૈસા નહોતા, અમે આર્થિક સ્થિતિ તો અમારી કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી ગરીબાઈ વાળી, પુષ્કળ ગરીબાઈ વાળી, અને તેમાં 20 વર્ષ તો દેશની સેવામાં ગાળ્યા, ત્યારે કે એમને કઈ પગાર જાજો કે મળતો ન હતો, માત્ર 45 રૂપિયા મળતા. પણ પછીથી ભગવાનની કૃપાથી આશ્રમને માટે ઠીક ઠીક રકમ એકઠી થઈ, 90,000 સુધી કહી શકાય એવી. પણ ત્યારે મને લાગ્યું કે મને મારો ભગવાનનો હુકમ મળ્યો નથી, એટલે તે બધી રકમ પાછી આપી દો. પછી જયારે 1950 સાલમાં હું હતો, અથવા તો 50 ની સાલમાં હરિનો જન્મ થયેલો, ત્યારે 49માં ત્યારે મામાને મેં કહ્યું કે મારે આ બાજુ એક આશ્રમ કાઢવો છે, ને કોઈ સારી જગા આપણે ખોલીએ. બહુ મહેનત કરેલી મામા, એટલા બધા અમે એને બધે ઠેકાણે ઠેકાણે કુંભકર્ણને આગળ પાછળ ઘણું ટકડેલા, અને ઘણી જગાઓ જોઈ, અને એનું કામકાજ છોડીને પણ મામા એ રહ્યા મારી સાથે, એને બહુ ફર્યા અમે. પછી છેવટે હાલ જ્યાં આશ્રમ છે એ જગા મને ગમી ગઈ, કે આ જગા મને સારી ગમે છે. હવે એક વાત તો કહું કે જે આપણી કલ્પનામાં કે માન્યામાં ના આવે, કે આ જે સમાધિ છે એ સમાધિ એ સંતની કોન્શિયસનેસનો પણ મને અનુભવ થયેલો. મેં ત્યારે ભાઈ હસમુખભાઈને વાત કરેલી, અને એ ચેતનાનો સંપૂર્ણ અનુભવ એમને નહીં થયેલો એની પણ જાણ પડેલી. ત્યારે આ જગામાં તો બહુ ઉત્તમ છે, આ જગા આપણે લેવી, અને એ જગા લેવા માટે થોડા વધારે પૈસા પણ આપવા પડેલા આપણે. અસલમાં વખતમાં સાધુ પુરુષો આવા આશ્રમો હતાથી પણ જળાશયને કિનારે છે. એનું એક મોટું રહસ્ય એ છે કે આપણા વાતાવરણ ની અંદર અનેક પ્રકારના ઉગ્ર વિચારોના આંદોલનો વાતાવરણ હોય છે. આજે આપણે અહીં બેઠા છે, આ ઓરડાની અંદર પણ કેટલાય બધા દેશોના શબ્દો છે. અહીં ગાડી ઇંગ્લેન્ડના છે, ચાઇનાના છે, જાપાન છે, ચીન છે, ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, રશિયા છે, જર્મની, ફ્રાન્સ, હિન્દુસ્તાનના એક એક જાજા રેડિયો છે, તે તે ઠેકાણાના શબ્દો આ ઓરડાની અંદર છે. એ તો આજે વિજ્ઞાને સાબિત કર્યું છે. એ કાળ એવો આવશે કે ત્યારે એ પણ આપણા લોકો માનતા થઈશું કે ભાઈ જેમ શબ્દના મોજાઓ છે તેવી રીતે વિચારના પણ મોજાઓ છે. અને વિચારના મોજાઓ જેમ શહેર લોકો વધારે વધતી ત્યાં જુદા 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 પ્રકારના અનેક પ્રકારના આડા અવળા ઊભા વિરોધ વાળા એ વિચારના મોજાઓ છે. અને વિચારના મોજાઓ પણ આપણને સ્પર્શે છે. જેવી જેવી વખતે જેવો જેવો પ્રકારનો આપણો મૂળ હોય, ભૂમિકા હોય, તે તે પ્રકારના વિચારના આંદોલનો આપણને સ્પર્શતા હોય છે આ વાતાવરણમાંથી. પણ એનું મૂળ આપણામાં રહેલું છે. એ આંદોલનો જરૂર આપણને સ્પર્શે છે. એટલે જેટલું એકાંતમાં દૂરમાં દૂર આશ્રમ હોય અને જળાશય પાસે જુઓ તો ખાસ તમે અસલના વખતના જો આશ્રમોનું વર્ણન વાંચો તો જળાશયને બહુ મહત્વ આપેલું છે. તે એટલા માટે છે કે જળ તત્વ એવું છે કે આ બધા મોજાઓને ઠંડક આપે છે, એમની ઉગ્રતાને હરણ કંડાવે છે. એટલું નહીં પણ આપણને પોતાને પણ એમાંથી આનંદ પ્રાપ્ત થાય છે. જળ ઉપયોગી છે આપણને, સંસારને, મનુષ્યોને, જળચર પ્રાણીઓને, પશુ પક્ષીને, આ પૃથ્વી પર જે કંઈ છે જળ ચેતન બધાને જ પાણીનો બહુ ઉપયોગ છે. અને મોટામાં મોટો વધારે વધારે લાભકારક એ છે કે આવા જે વિચારના ઉગ્ર આંદોલનો હોય છે એને એને મોડા પાડે છે જળ તત્વ. એક મોટા મોટો એનો ફાયદો છે. એટલા જ કારણે આશ્રમો પાસે જળાશય હોવા જ જોઈએ. તે આશાના વખતે એક રૂઢી પ્રચાર થઈ ગયેલો. મારા ગુજરાતમાં પણ જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં બધી નદી, નડિયાદમાં, સુરતમાં એકદમ નદી કિનારે છે. અહીં પણ ભગવાનની કૃપાથી આપણને એવું મળી ગયેલો આશ્રમ. હવે આ ગુરુની પ્રથાનો રિવાજ આપણે વિચારીએ તો આસનના વેદ કાળના વખતમાં ગુરુ નથી, ગુરુની પરંપરા નહોતી, તેથી કરીને ઋષિઓ નહોતા એમ નહીં. ઋષિઓનું અસ્તિત્વ હતું, મોટા મોટા ગુરુકુળો પણ હતા ત્યારે પણ ભણવા ઋષિઓ પાસેથી જતા ખરા. અને એ પણ સંસ્કૃતિમાં હતું કે જેને જેની પાસેથી ભણવું જ, એ ભણનારા પરત્વે આદર ને નમ્રતા આપણા જો ન પ્રગટ્યા હોય તો વિદ્યાનું હૃદય આપણામાં પ્રગટતું નથી. એટલે આપણે જો વિદ્યા શીખવી હોય, વિદ્યા શીખવાની ગરજ હોય તો જેની પાસેથી શીખવી તેના પરત્વે આપણને આદર, સદભાવ, નમ્રતા પ્રગટેલા હોય તો તેની પાસેથી આપણે વધારે શીખી શકીએ. સંસાર વ્યવહારમાં પણ કોઈને ત્યાં આપણે જો શીખવા રહ્યા હોઈએ ત્યાં જો ઉચ્છૃંખલતાથી એની સાથે વર્તીએ, બે તમાથી વર્તીએ, બે પરવાયથી વર્તીએ, એની સામે બળવો પોકારીએ તો એની પાસેથી કંઈ આપણને શીખવાનું નહીં મળે. અરે નોકરી માત્ર જો કરવી હોય તો પણ એની સાથે જો આપણો પ્રેમનો સંબંધ પ્રગટે નહીં, એની સાથે આપણો જો સદભાવ ભર્યો મેળ ન હોય, સુમેળ ન હોય તો પણ કંઈ કશો પત્તો કાંઈ નહીં, તમે આગળ ન વધી શકો. ત્યારે આપણા ઋષિમુનિઓએ જોયું કે જેમ જેમ ભાવનાનું પતન થતું જાય તેમ તેમ એ ભાવના આપણામાં જગાડવા માટેનું જે મીડિયમ સાધન, એ સાધન ધીરે ધીરે કરીને સૂક્ષ્મમાંથી સ્થૂળ થતું જાય છે. આજે આ મૂર્તિ પૂજા એટલા જ માટે, અસરના વખતમાં કંઈ મૂર્તિ પૂજા હતી નહીં, પણ સમાજનું, સમાજની ભાવનાનું જેમ પતન થતું ગયું તો સમાજને જીવતી રાખવા, સમાજની ભાવનાને કોળી કોળી રાખવાને માટે કોઈ સાધન જોઈએ, એટલે ત્યાર પછી આ મૂર્તિનું સાધન થયું. એવી જ રીતે વેદ કાળ અથવા તો પ્રી વેદિક સાયન્સમાં આપમેળે ભાવનાનું પ્રચંડ મોજું હતું અને પોતાના જીવનનું જીવનનો હેતુ ઘણા ખરા લોકો સમજતા કે આ જીવન છે એને માટે મળેલું છે, અને એના માટેની લોકોને ઉત્સુકતા પણ વિશેષ હતી. તેવા આચાર્યો ઋષિ મુનિઓ પણ વિશેષ હતા. એ લોકોએ જીવનનો સ્વીકાર કરેલો, જીવનનો સ્વીકાર કરેલો એટલે કે આ જીવન કે સંસાર મિથ્યા છે એ જાતની જયારે કોઈ ભાવનાનું જયારે અસ્તિત્વ નતો એ લોકોએ જીવનનો સ્વીકાર કરેલો હતો. તે પછીના ગાળા એટલે કે શંકરાચાર્યના ગાળાની અંદર આ જગત મિથ્યાનો ચાલ આપણા સમાજમાં પ્રગટ્યો. તે પણ શંકરાચાર્ય હતો રિલેટિવલી ચેતનની અપેક્ષાએ આ જગત મિથ્યા છે, આ સર્વ જગત જે દેખાય છે તેવું નથી, એ તો માત્ર દ્રશ્યમાન છે એવું, પણ એની પાછળનું રહસ્ય તો જુદું છે. દાખલા તરીકે જે કંઈ જુઓ છો આપણે બધું, તે બધું અણુ પરમાણુનું જ બનેલું છે. આ બધો ખેલ અણુ પરમાણુનો રેશિયોનો જ છે. દાખલા તરીકે પારો અને સોનું લઈએ તો એમાં એમાં રેશિયોનો જરાક ફરક થઈ જાય તો સોનું થઈ જાય પારામાં, અને સોના સોનાના અણુઓમાંથી થોડુંક બાદ કરી દઈએ તો પારો થઈ જાય. ત્યારે આ અણુ પરમાણુનો જે રેશિયો છે તે દરેકનો રેશિયો જુદો જુદો છે, એટલે જુદું સ્વરૂપ દેખાય છે. છે તો માત્ર અણુ. ત્યારે અણુ પરમાણુનો આ ખેલ છે, અને અણુ પરમાણુમાં જોઈએ તો અનંત શક્તિ રહેલી છે. એટલે આપણા અનુભવી પુરુષો ઋષિ મુનિઓ આ બધું જે છે તે ચેતન બ્રહ્મથી ભરેલું છે. એ કઈ અતિશયોક્તિની વાત કે ખોટું છે કે ભ્રમ છે કે આ લોકો ઠોકું બેસાડ્યું છે એવું નથી. આ જે તે કઈ બધું અણુ પરમાણુથી ભરેલું છે, અને એમાં શક્તિ રહેલી છે આજે વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું છે. એટલે આ બધું ચેતનથી જ ભરેલું છે એ, અને એ ચેતન ને કારણે આ બધું દ્રશ્યમાન થયેલું છે. એટલે અસલના ઋષિ મુનિઓએ આ જગત મિથ્યા છે કે સંસાર મિથ્યા છે એવું કહેલું નથી. આપણે જો જુઓ વેદકાળના ઋષિ મુનિઓ તો બધા પત્ની વાળા હતા. એમાં મોટામાં મોટા ઋષિ વશિષ્ઠ કહેવાય, એમને પણ પત્ની, ઘણા ખરા ઋષિઓને પત્ની હતી, બાળકો પણ હતા. ત્યારે કોઈ કહેશે કે ભાઈ ચેતનમાં નિષ્ઠા પામ્યા તો પછી બાળક કેવી રીતે થાય, એમને તો કામ વાસના હોય નહીં, એમાં પણ એક પ્રશ્ન જાગે. પણ એ એવી રીતે બાળકોની પ્રજોત્પત્તિ કરતા નહીં, કામ વાસનાથી પ્રેરાઈને પ્રજોત્પત્તિ એમને થતી નહોતી. એમને તો એક જ માત્ર ચેતનની ભાવના કે પુત્ર કે પુત્રી કે ભર્જન હોવું જોઈએ, કારણ કે આ ચેતન અનંત છે, સંસાર પણ અનંત છે, અને એ એ આ સંસાર ચાલવાને માટે અથવા તો પોતાનો જે પોતાની જે ભાવના છે, પોતાના જીવનના જે સંસ્કાર છે, એ સંસ્કાર ઝીલી શકે, એ સંસ્કાર ચાલ્યા જ કરે, એ ભાવના અખંડિત રહ્યા કરે, એટલા માટે ભર્જનની આવશ્યકતા. અને એ જ્ઞાન પૂર્વક હેતુ પૂર્વક જ્યારે સંસાર ભોગવતા હોય ત્યારે પણ એમના મનમાં એ જ પ્રિડોમિનન્ટ મહત્વનો વિચાર ભાવના કે ચેતન ચેતનથી પ્રગટા હું એવી ભાવનાથી જે સંસારને ભોગવતા. કારણ કે આપણા 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 કન્સેપ્શનમાં અથવા તો આપણી બુદ્ધિની સમજણમાં કદાચ ન ઉતરે તો એ અસત્ય છે એમ માનવાનું કારણ નથી. ઘણી એ વસ્તુ આપણી બુદ્ધિમાં ઉતરતી નથી તેમ છતાં સત્ય હોઈ શકે છે. ત્યારે એ જે ઋષિ મુનિઓ બધા હતા એમને જીવનનો સ્વીકાર, આપણે પણ જીવનનો તો સ્વીકાર કરેલો છે. તો મૂળ વાત પર હું આવું કે અસલના વખતમાં ગુરુની પ્રથા નહોતી, પણ જેમ જેમ ભાવનાનું પતન થતું ગયું તેમ તેમ આ પ્રથા ઉદ્ભવી. હવે ગુરુના વિશે હું આપને કંઈક વિસ્તૃત રીતે કહું, પણ એ કદાચ આપણા બધાને પૂરેપૂરું સમજાય નહીં. કારણ કે ગુરુ એટલે કે જેને ભગવાનનો અનુભવ કર્યો છે, સગુણ નિર્ગુણ બંને પાસાનો, કોઈકે સગુણ કર્યો કોઈકે નિર્ગુણ કર્યો. સગુણનો કરે તે નિર્ગુણનો અનુભવ પણ પામી શકે છે, અને નિર્ગુણનો અનુભવ કરે તે સગુણનો પણ અનુભવ કરે છે. શંકરાચાર્ય અદ્વૈત હતા, અદ્વૈતવાદી, સંપૂર્ણ નિર્ગુણનો અનુભવ એમણે કરેલો. પણ એવા પણ મહાપુરુષને શ્રીનગરમાં દ્વૈતનો અનુભવ થાય છે, શક્તિનો અનુભવ થાય છે, અને ભક્તિના કેટલા બધા એમને શ્લોકો અષ્ટકો લખ્યા છે. એટલું જ નહીં પણ જે અદ્વૈતના સંપૂર્ણ અદ્વૈતના અદ્વૈતવાદી એવા શંકરાચાર્ય પંચાયત ની સ્થાપના કરી. બદ્રી કેદાર એ બધાનો પુનરુદ્ધાર પણ એમણે જ કર્યો. ત્યાં તો પ્રતિમા છે ને, સંપૂર્ણ અદ્વૈત ના જ એ આચાર્ય. એના જેવો કોઈ વેદાંતી આજ સુધી હિન્દુસ્તાનમાં પાછો નથી. સંપૂર્ણ નિર્ગુણ અનુભવી, પણ એને નીચે અવતરણ કરવું જ પડે. કારણ કે એને 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 ગ્રાસ એનો સ્વીકાર કોણ કરી શકે? એને જોયું કે બધા તો આટલું બધું તો નહીં સમજી શકતા. સમાજને, સમાજની ભાવનાને પકડવાને માટે એને કોઈ સાધન આપવું જ જોઈએ. અને એ સાધન નહીં આપીએ તો પછી આ ભાવના કયા આધારે થશે સમાજની? એટલે એને આ પંચાયતની સ્થાપના કરી. ગણપતિજી, પાર્વતીજી, હનુમાન, શંકર ભગવાન, આ બધાની મંદિર તમે જુઓ આપણા મહાદેવના મંદિરમાં. અને ત્યાં પણ જો મને આ બધા કહે છે ખરા વેદાંતિઓ, હું તો શાસ્ત્ર ભણ્યો નથી, પણ ત્યાં પણ જીવનનો સ્વીકાર કરેલો છે ને, કે ત્યાં પોથીઓ મૂક્યો છે ને, એક કાચબો મૂક્યો છે, છતાંય છે. તો પોથીઓ એ જીવ છે, જેમ ચોમાસું ચરેલો ચરેલો ચોમાસું ચરેલો માતેલો સાંઢ હોય, પણ જો એવી રીતે આપણે આ જીવ છીએ, પણ જેમ પોઠિયાનું મોં ફરી ગયું ભગવાન તરફ, તો એ આ કાચબા જેવું થઈ શકે. કાચબા જેવો એટલે જેને સંપૂર્ણ સંયમ પ્રગટ, પોતાની ઇન્દ્રિયોને કંઈક આવે સામે તો પોતાની ઇન્દ્રિયોને સંકેલી લે છે કાચબો, એના જેવા આપણે થઈ શકીએ. ચોમાસું ચરેલા માતેલા સાંઢ જેવા આપણે જીવ છીએ, પણ જો આપણી અભિમુખતા, આપણું મોં જો ભગવાન તરફ થઈ જાય તો આ કાચબા જેવા થઈ શકીએ. એ જ્ઞાન આપવાને માટે, એ સમજણ આપવાને માટે આપણા અનુભવીઓએ આ પ્રતીક મૂક્યું છે મહાદેવજી. પણ એનો અર્થ આપણે કોઈ સમજતા નથી ને કોઈ સમજાવતા નથી. બહુ રહસ્યવાળી આ ઘટના છે. ત્યારે એવી રીતે ગુરુની, ગુરુ જે છે એ ચેતનામાં, જેને ચેતનાનો જેને અનુભવ થયેલો છે. ઘણા લોકો કહે કે ભાઈ તમે તમે તો બધું જાણો, પણ એને જાણો એટલે શું? કે જાણો એટલે તે પહેલા જાણવાની ઈચ્છા થાય ત્યારે જણાય ને. કઈ પણ કશું જાણવું હોય તો એ પહેલા એને જાણવાની ઈચ્છા થવી જોઈએ. તો એને જો ઈચ્છા હોય જ નહીં, એ તો નિરજ છે. જો ઈચ્છા થાય તો એ આપણા જો સંસારની, એટલે એને કોઈ કઈ શું જાણવાની ઈચ્છા હોતી તો જેમ થતું હોય તેમ થવા દે છે. સુરતના આશ્રમમાં મેં એક લગ્ન કરાવેલા, એક ઇલેક્ટ્રિક બંને માં ડિપ્લોમામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલા. બંને ના મારા હાથે લગ્ન થયા. એમના મા બાપુ લાગ્યા અમારી પાસે પ્રપોઝલ, આની સાથે લગ્ન કરી કરો, તમારે કરવા હોય તો. છોકરો સારો છે, ઘણા વખતે મારા અનુભવમાં છે, મારા આશ્રમનું બધું મફત કામ કર્યા પછી, એટલા માટે કહેતો નથી, પણ એ ભાઈ સારા છે. પછી લગ્ન થયા, અઢી વર્ષ સુધી પછી કંઈ કંટો થઈ ગયો. તે બે અઢી વર્ષ થયા એ બીજાની પાસે જાય જ નહીં, છોકરાની મરજી ગણી. તો છોકરો મારી પાસે આવતો, મારું આશ્રમનું કામકાજ બધું કરે સુરતમાં, છોકરી નહીં આવે. એવી મડાગાન પડી ગઈ. ઘણા ત્યાં બધા મને કહેલા, મોટા તમારા તો લગ્ન થયા આવું? કોઈ કાળે એવું કોઈ નિમિત્ત પ્રગટે ત્યારે કહે છે ખરા. પણ એ નિમિત્ત ઉપર આધાર રાખે છે, બધો આધાર નિમિત્ત ઉપર આધાર રાખે છે. ત્યારે એ નિમિત્ત બહુ મોટી વાત છે. આમાં બીજી એક વાત, કે નિમિત્ત આવ્યું એટલે મને બીજી એક વાત કહેવાની સૂચે છે, કે ઘણા લોકો આવા જે અનુભવી થઈ ગયા, મહાત્મા પુરુષો થાય છે, સાધુ મહાત્માઓ બધા ભગવાન તરીકે કહે છે, ભગવાન તરીકે ને કહે છે, પણ શરીરધારી ગમે તેટલો અનુભવ આવે પણ ભગવાનની તોલે નહીં આવે. એક ભ્રમણા છે સમાજની. વેદાંતમાં પણ કે બ્રહ્મનો અનુભવ કર્યો એટલે બ્રહ્મ જ,
જ્યાં સુધી શરીરધારી છે ત્યાં સુધી બ્રહ્મ નથી, બ્રહ્મ ની તોલે નહીં આવી શકે. પણ હું તમને એનો દાખલો આપું કે સમુદ્ર નું પાણી, અને એનો એ પાણી ને કુંડલીમાં ભરો. હવે કુંડલી નું પાણી ને સમુદ્ર ના પાણી ના ગુણધર્મ સરખા, એને તમે કોઈ પાણી ને પાણી પૃથક્કરણ કરતા હોય એની અંદર આપો તો કુંડલીમાં જે સમુદ્ર નું પાણી છે અને સમુદ્ર નું પાણી છે બંને ના ગુણધર્મ સરખા, પણ વિસ્તાર ને મર્યાદામાં નહીં. તેવી જ રીતે જે શરીરધારી આત્મા છે જેને અનુભવ થયેલો એને આછું પાતળું પણ પ્રારબ્ધ છે. કેવું પ્રારબ્ધ? દોરડીને બાળી દો તો એનો વળ દેખાય, એનો વળ દેખાય ખરો, પણ એના હાથમાં લેવા જાવ તો કઈ નહીં, એનું જોર કશું નહીં, એ પ્રારબ્ધ નો એના પર કશું જોર નહીં. પણ એવું આછું પાતળું પ્રારબ્ધ એને છે, અને એ પ્રારબ્ધ ને કારણે એને નિમિત્ત મળ્યા કરે છે. ત્યારે એવી રીતે ચેતન જે છે એને કશું એવું આછું પાતળું ભગવાન છે બ્રહ્મ છે એને કઈ પ્રારબ્ધ નથી, એને કોઈ નિમિત્ત નથી. ત્યારે આ એક મોટા મોટો ફરક છે. આ તો માત્ર તમને બુદ્ધિથી જ સમજાવું છું, મેં કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, પણ આ બુદ્ધિમાં બરાબર. હું તો ઘણા મહાત્મા લોકો કોઈ મળે કરે ત્યારે બધી વાતચીત થાય તો કહું ભાઈ આ કેવી રીતે બની શકે. શરીરધારી જે આત્મા છે ભલે મોટામાં મોટો છેલ્લામાં છેલ્લી કક્ષાનો એને અનુભવ થાય પણ એ ભગવાનની તોલે ના આવે, કારણ કે શરીર છે ત્યાં સુધી એને આછું પાતળું પણ પ્રારબ્ધ છે, નિમિત્ત છે. નિમિત્ત વગર એ કઈ કશું ડબલું ચાલી શકતો નથી. નિમિત્ત એ મોટા મોટી વાત છે એના જીવનમાં. એના જીવનની વાત છોડી દો, આપણે સંસારીઓમાં પણ એમ જ છે. આપણે સંસાર લઈને બેઠા છીએ તેમાં પણ નિમિત્ત મળે છે તે પ્રમાણે જ આપણે વર્તીએ છીએ. પણ પેલાને નિમિત્ત એવા પ્રકારનું છે કે એને બંધન નથી, પણ જયારે ભગવાનને તો કોઈ નિમિત્ત નથી અને આછું પાતું બિલકુલ પ્રારબ્ધ એને મળે જ નહીં, ત્યારે આ એક બહુ મોટા મોટો ફરક છે. એટલે એવો માણસ સુધી ભગવાનની તોલે આવી શકે નહીં, ગમે તેટલો મોટા મોટો એને ઊંચામાં ઊંચી કક્ષાનો ભલે ને એને અનુભવ હોય તો પણ એ ભગવાનની તોલે ના આવી શકે, અને એ આપણી બુદ્ધિમાં ઉતરી શકે નહીં. તમે સમજાવવાનો પ્રયત્ન કરો. બીજું કે એવા પુરુષોનું મુખ્ય કર્તવ્ય શું હોય છે? મુખ્ય કર્તવ્ય તો આપણા હૃદયમાં એક બીજ રૂપનું ચેતના પરત્વેનું ભગવાનની ભાવના એમના દિલમાં પ્રગટે એનું બીજ રોપાય, આ જ એમનું કર્તવ્ય. તો મુખ્ય કર્તવ્ય આ જ છે એમનું. એટલા જ માટે જેમની તેમની સાથે હૃદયની ભાવનાથી એકાકાર થયા કરતો હોય છે. અને ક્યારેક ભાઈ આવા પુરુષોનું કોઈ લક્ષણ ખરું કે નહીં? લક્ષણ તો ખરું ભાઈ, પણ એ ઓળખવું દુર્લભ છે. પ્રેમ ભક્તિપૂર્વક નો લાંબા ગાળા સુધીનો દીર્ઘકાળ પર્યંત સદભાવ અને ભક્તિથી સેવાયેલો જો પરિચય હોય તો લક્ષણ સમજણ પડે ના કેમ પડે? સંસારી માણસ હોય તો આપણા પરિચયમાં સાલો મિલતો છે, આ દયાવાળો છે, આ કરુણાવાળો છે, આ આવો છે, આ તેવો છે, આપણે જાણીએ છીએ. તેવી રીતે પણ એ જાણીએ છીએ કેવી રીતે લાંબો પરિચય થાય છે, ત્યારે પહેલા પરિચય નહીં ઓળખીએ. 10-15-20-25 વાર એનો પરિચય થયો કે આપણને કંઈક એની સમજણ પડે. તેવી રીતે આવા પુરુષોનો પણ દીર્ઘકાળ પર્યંત પ્રેમ ભક્તિ પૂર્વક અને સદભાવથી સેવાયેલો એવો જો આપણો પરિચય હોય તો એની સમજણ પડે, ના પડે એમ નહીં. તો પણ બીજા કઈ લક્ષણો ખરા? તકે લક્ષણ ખરા, તો પણ ખરા લક્ષણો. તકે પ્રત્યક્ષ જોવાય કે આ પ્રત્યક્ષ જોવાય એવા લક્ષણો ખરા? નહીં એમ નહીં. કે આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એમ કે છે કે બ્રહ્મ તો જડ ને ચેતન બધામાં વસેલો છે. ક્યારે એવો અનુભવી જે પુરુષ છે શરીરધારી એવો આત્મા કોઈ નિમિત્ત એવું મળી જાય તો જડ ને પણ ચલાવી શકે? કારણ કે જાદુ છે, જાદુની વાત નથી. ઉટલાને ચલાવેલો આજે ભાઈ જીવે છે. તમે આપણે બધા તો જ્ઞાનેશ્વરની વાત વાંચેલી, જ્ઞાનેશ્વર ભગવાનની વાત વાંચેલી કે એમને ઉટલો ચલાવેલો, ત્યારે આપણે અવભાવથી પ્રેરિત થઈ જઈએ છીએ. એ તો આપણે વાંચેલી વાત માત્ર છે ને, આપણે પ્રત્યક્ષ જોયેલી નથી. પણ આ જીવનમાં એવા છે ભાઈ, અમદાવાદમાં રમાકાંતભાઈને જઈને પૂછવી જોઈએ, જીવતો માણસ છે, ભણેલો ભણેલો છે, બીએસસી થયેલો છે, એમને માનેલો નથી હજુ પણ. અને એને ઉટલો ચાલે. મારા મૌન મંદિર ની અંદર આજે જ કોઈ જેને પૂછવા, એટલા માટે કહું છું કે તમે બધા મારા સ્વજનો છો. હવે કે મારું શરીર લાંબો ટકવાનું નથી, 5-6 એવા ભયંકર રોગો છે મારા શરીર ની અંદર અત્યારે. આ તો ભગવાનની કૃપા ને એની શક્તિથી જ મારું શરીર કામ ચાલે છે. ત્યારે હું એટલા માટે જ કહું છું, દાખલા આપું છું કે ભાઈ હું તમારામાં તમારા ભેગો રહેલો છું, તમારું લોણ મેં કાઢેલું છે. તો તમે બધા હવે મારા શરીરનો અંધકાર આવ્યો છે, વખતે મારામાં ભાવ ના રાખે. અને આ સાબિતી ની વાત છું કે ગપોલ કરતી ગપા મારતો નથી, તમે બધા ખાતરી કરી શકવાનું છે. એટલું નહીં પણ ચેતન જેને અનુભવ થયો છે, ચેતન નો જેને અનુભવ થયો છે, એવા ચેતન વાળા આત્માઓ સતમાય વર્તે અસતમાય વર્તે, ક્યારે આપણે ચાલમાં ના આવે એને આપણે સ્વીકારી ન શકીએ. પણ ચેતન તો બધામાં રહેલું. તે ઉપરાંત બીજો એક છે ચેતન, જેનામાં પ્રગટેલું છે કે સ્થળકાળની મર્યાદા એને નથી, તેથી પોતે ગમે ત્યાં પ્રત્યક્ષ થઈ શકે. આ તમારી પાસે આ દિલીપ બેઠેલો છે, અહીં બેઠો, પૂછો એને તો મોહનભાઈ ત્યાં હું સૂતો હતો, ખાટલામાં મારું શરીર ને બીજું શરીર એને દેખાયું છે, ખોટું બોલતો હોય તો એને પૂછી જોજો, જેને પૂછવું હોય તેને હજુ પૂછી શકે છે. સર એક ના બે શરીર ચાર શરીર પણ એને થઈ શકે છે, આ મોટા મોટો અનુભવ. એટલું જ નહીં કે આ દિલીપ તો મારી સાથે સંકળાયેલો છે, પણ મારી સાથે બિલકુલ સંકળાયેલ નહીં. 1000 રૂપિયાના અમલદાર છે, પારસી પહેલ વહેલા મૌનમાં બેઠેલા, નડિયાદમાં હું સુરત હતો. આ તો જીતા માણસો છે, હું કઈ બીજે કઈ વાત કરતો નથી. બીજે કઈ આપણે તો વાંચીએ તો પેલાનું વાંચીએ તો અહોભાવ થઈ જાય છે. ત્યારે એ માણસ ને ત્યાં મૌનમાં નડિયાદમાં મોટા દેખાયા પોતાની, એને એમ તો ખબર મોટા તો નથી, તેમ છતાં એને દેખાયા ત્યાં. આજે પણ એ સુરતમાં છે, એક્સાઇઝ કલેક્ટર ની બ્રિજ ના છે, એક્સાઇઝમાં એક્સાઇઝ ના કસ્ટમમાં. પણ એને મારા તરફ ની ભક્તિ થઈ ગઈ છે. એટલો સરકારી અમલદાર હોવા છતાં હા કે મારા માટે પૈસા ઉઘરાયેલા હોય છે, એને એમ નથી તો મારી નોકરી જતી રહેશે. મારી સાથે સંકળાયેલા કેટલાય અમલદારો, એક આરટીઓ છે સાહેબ પારસી, મૌનમાં બેસે છે દર વર્ષ, એને મારા અનુભવ થયેલા. તો ગઈ વખતે મારે જે 1,00,000 રૂપિયા ઉઘરાવો તેના 10-11,000 રૂપિયા મને ઉઘરી આપ્યા છે આરટીઓ છે. બીજા કેટલાય ઇન્કમ ટેક્સ અમલદારો છે એ પણ મને પૈસા ઉઘરી આપે છે. પણ હું એને કહું ભાઈ જો હું તું બળજબરીથી લે તો મને મંજૂર નથી, મને તારે એને કેવું કે આ કામ છે અમારી એને રસીદ આપવાની. એક તો ઇન્કમ ટેક્સ અમલ લેવા મારી પોચબુક જ રાખી મૂકે, કોઈ એસએસસી આવે મારો પાછો પરિચય વાળો ભાઈ આ મોટાને આશ્રમમાં આટલી રકમ આપવાની છે, વધારે ને 100 રકમ મૂકી દે, 100 ભરી દે, એના જાતે ભરાવે એસએસસી ને આપે કેવી રીતે. ત્યારે મૌનમાં જે લોકો બેસે છે અમારે ત્યાં, આનો પણ અનુભવ મારે આ દિલીપ પાસે, તેનો પણ મૌન માંથી મારે સાથે. કેટલા બધા માણસો તમે જુઓ કે મૌન માં બેસવાથી કરીને એટલો બધો સંપર્ક થાય છે કોઈ ચેતના સાથે એમનો, કે એનો એનું કોઈ પ્રચાર કરવા જતો નથી. આ છાપામાં તો હમણાં આવ્યું, હમણાં મારા લેખો અને મારા વિશેની પ્રસિદ્ધિ ગુજરાતમાં આવવા માંડી છે. પણ અમે પોતે આશ્રમ તરફથી કે નંદુભાઈ કે કોઈ અમે આ પ્રવૃત્તિ કરતા નથી. એક ભાઈ મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મૌનમાં બેસવા આવ્યા ત્યારે મારા બધા પુસ્તકો વાંચ્યા, એને સાહિત્યનો પણ રસિયો માણસ, કે મોટા આવું સરસ છે અને સાહિત્ય તમે કેમ કશું આપતા નથી, જોઈએ અમારું કામ નથી ભાઈ, તારે હું આપું તો મેં વાત ભાઈ તારે આપવું હોય જેમ કરવું હોય તેમ કર. ત્યારે એ દર વર્ષે મૌનમાં બેસે છે અમારે ત્યાં, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે, અને એને જાણે પોતાનું મિશન હોય એવી રીતે આ કામ લઈ લીધું છે. બધા માસિકોમાં મોકલે, છાપાઓ મોકલે, પ્રશ્નોત્તરી તૈયાર કરે, એના જવાબો લખેલા હોય તે છાપા ચોપડીઓમાં લખેલો હોય તે પ્રમાણે બધું લખે. મુંબઈ સમાચાર વાળાને, મુંબઈ સમાચાર વાળા ગાંઠતા નહોતા એટલે એના તંત્રી મારી પાસે ગઈ રામનવમી બોલ્યા, અને મારે એને એટલો સુંદર સત્સંગ થયો. સત્સંગી હતો ભાઈ, અને મેડિટેશન પર 2 ચોપડીઓ પણ લખેલી છે, એટલે મારાથી મેં જે વાતચીત કરી એનાથી પ્રભાવિત પણ થયા. એટલે હવે મુંબઈ સમાચારમાં પણ મારા લેખો આવે છે, જન્મભૂમિ વાળાને પકડી લાવ્યા. હમણાં જન્મભૂમિમાં મારા વિશે એક લેખ આવ્યો, તે વિજય ગુપ્ત મૌર્ય કરીને ચાખનાનમાં જ્ઞાન ગોષ્ઠી લખે છે, તેણે આવ્યા તે મેં બધી એને પૂછ્યું ને મેં બધી વાત કરી, તે બહુ પ્રભાવિત થયા એ ભાઈ. ત્યારે એવી રીતે આ પ્રચારનું અથવા તો જે અત્યારે છાપામાં કે માસિકોમાં આવે છે તેમાં અમારું કોઈ મૂળ નથી. પેલા ભાઈ રતિભાઈ જ કર્યા કરે છે, એ કરતા હોય તો તવા દો, અમને કઈ વાંધો નથી. ત્યારે મારું કહેવાનું એ છે કે આ જે લક્ષણો અનુભવ વાળાના આ પ્રત્યક્ષ, બીજી કોઈ વાત કરું નહીં, તમે તો મારું ઘર જ છો, કુટુંબ છો, એટલે તમને ના કહું તો કોને કરું. અને એનો હેતુ કહેવાનો પણ એટલો છે કે ભાઈ હવે આ મારું શરીર કઈ આનંદ કાળ સુધી કઈ ટકવાનું નથી, હવે છેલ્લો ગાળો છે, અને છેલ્લા ગાળામાં તમારા બધાનો પ્રેમ સંપાદન કરી શકું તો મારું બીજું કશું કામ નથી. પૈસા તો ભગવાનની કૃપાથી તમે આપો છો અને ગુજરાત માંથી મળે છે મને, પૈસો એ મારું મુખ્ય કર્તવ્ય નથી. મારું મુખ્ય કર્તવ્ય તો જે કઈ આપણે બધા મળેલા છીએ એમનામાં ભગવાનની ભાવનાનું બીજ રૂપાય, એ તો મારું મુખ્ય કર્તવ્ય છે. ત્યારે તમે જાણો તો હજુ તમે જાઓ, ખાતરી કરો, જેટલી ખાતરી કરવી હોય એટલી ખાતરી કરી જુઓ કે એક શરીરના એક શરીર ગમે ત્યાં હોવા છતાં બીજે ઠેકાણે પ્રગટ થઈ શકે છે. એ બીજા ચોપડીઓમાં તમે વાંચો પણ આ તો પ્રત્યક્ષ દાખલા છે, જઈને તમે ગમે ત્યાં જઈને બધા પૂછીને ખાતરી કરી શકો એમ છો. રોટલો ચાલેલો એ તમે એ માણસને પણ ખાતરી કરી શકો છો મળીને. ત્યારે આ બે તો મોટામાં મોટા લક્ષણો છે, બીજો કોઈ કરી શકશે નહીં. સંપૂર્ણ ચેતનામાં નિષ્ઠા પામ્યા વિનાનો કોઈ માણસ આવા કામ નહીં કરી, શક્યતા નથી. સિદ્ધિ કોઈ પામેલો હોય તો બીજું કશું બતાવી શકે પણ આ તો નહીં જ કરી શકે. ફળ ને કાળની મર્યાદા, ફળ ને કાળની મર્યાદા જે ઓળંગી જાય છે તે ચેતનામાં અનુભવી અનુભવી છે તેને જ માટે શક્ય છે, બીજાને માટે શક્ય નથી. વળી તમે જુઓ કે દર સાલ ભગવાનની કૃપાથી કંઈક ને કંઈક એવા સારા કામના સંકલ્પ શુભ સંકલ્પો થાય છે, તે બધા પાર પડે છે. 62 સાલથી જ હજુ મેં તો શરૂ કર્યું આ કામ. તે પહેલા તો આ મારો આશ્રમ ચલાવો એને માટેની જ ગડમટો થયા કરતી, સ્ટ્રગલ થયા કરતી હતી. કારણ કે મકાનો બાંધવા, આ કરવા, તે કરવા, બધામાં પૈસા તો જોઈએ. એ કામ થઈ રહ્યા પછીથી આ કામ શરૂ કરવા માંડ્યું. એટલા જ માટે મેં શરૂ કર્યું કે સમાજ જો ધર્મ ધર્મ જીવતો છે એના બે લક્ષ કે ગુણ અને ભાવના પ્રગટે ત્યારે ધર્મ છે એમ ગણાય. ગુણ અને ભાવના ન હોય તો ધર્મ છે એમ નહીં ગણાય. ત્યારે આપણા સમાજમાં ગુણ અને ભાવના નથી, તે ગુણ અને ભાવના પ્રગટે તો ધર્મ ટકી શકે, ધર્મની ભાવના સમાજમાં ઉગી શકે. માટે એવા ગુણ અને ભાવનાના ભગવાનની કૃપાથી કામ કરવાનું સૂજા કરે છે તેમ કરું છું. અને બીજી એક મોટી વાત આ છે કે બીજું તમે ગમે તે કરશો આપણા જીવનમાં જે ગુણ અને ભાવના છે એ સાથે આવવાના છે. તારે કોકને બુદ્ધિને એમ થાય કે ચાલો બીજો જન્મ છે એની ખાતરી છે, બીજો જન્મ છે એની ખાતરી છે, તો જેમ અત્યારે આ વિજ્ઞાનીઓ કહે છે તે આપણે બધા માનો છો કે નથી માનતા. H2O કહે છે કે બે ભાગ હાઇડ્રોજન એક ભાગ ઓક્સિજન વાળો તો પાણી, એનો કોઈ ઇનકાર કરતા નથી. ના, એ તો માનવું પડે. ત્યારે એવી રીતે અમારા શાસ્ત્રકારોએ જગતના બધા ધર્મોએ એ ધર્મોના જે મૂળ થઈ ગયા મૂળ પુરુષો એ બધા જ આ માટે સંમત છે. તે ક્રિશ્ચિયનિટી કઈ છે સંમત, મુસલમાનો તો કઈ માનતા નથી. એનું ભાઈ તમે વિચાર કરો, એ પણ કે છે વટલી વાત એને નથી કરી. આ જન્મ આપણો શરીર ગયું પછી ડે ઓફ જજમેન્ટ આવશે અને ત્યારે ન્યાય થશે, ત્યારે જાગવાના જ નહીં બધા, ત્યારે પુનર્જન્મ છે કે નહીં. વટલા ગાળાની એને વાત નથી કરી. મુસ્લિમ ધર્મે અને ક્રિશ્ચિયન ધર્મે પણ ડે ઓફ જજમેન્ટ ની વાત કરી છે તો ત્યારે પુનર્જન્મ પામશે અને બધાનો ન્યાય થશે. ન્યાય થશે એટલે ભોગવવો પડશે ને, ન્યાય થાય તો ભોગવવો પડે ને. તારે ભોગવવાના માટે તો શરીર જ જોઈએ. ત્યારે ત્યાં છે ખરી પુનર્જન્મ ની વાત ત્યાંમાં એમનામાં, પણ વટલા આ શરીર પડ્યા પછીથી અને પછલા વટલા ગાળાની એને વાત કરી નથી. કારણ કે તે કાળ જુદો હતો, લોકો સમજે નહીં. એટલે આપણા આપણા આપણી સંસ્કૃતિના શોધનારો બહુ ઊંડા ગયા છે. અને આ તદ્દન સાચી વાત છે કે આપણે પહેલા પણ જન્મ હતો, હાલ પણ છે ને પછી પણ થવાનું છે. એ આપણા અનુભવીઓએ આપણા ઋષિ મુનિઓએ બધું અંગે પ્રયોગો કરી એના સાબિત કરેલું છે. પણ પેલા વિજ્ઞાનના પ્રયોગો કરે તે આપણે જડ સ્વીકારી લઈએ છીએ અને ઋષિ મુનિઓએ કરેલા પ્રયોગો આપણાથી સ્વીકારાતા નથી. કારણ કે આપણી બુદ્ધિ બેર મારી ગયેલી છે, આપણામાં ધર્મની ભાવના ઘટી ગયેલી છે. એટલે પેલા એ પ્રયોગ કર્યા તે તમે માનો છો ને, આ લોકોએ પ્રયોગ કર્યા તે તમે કેમ માનતા નથી? ત્યાં એ અમારે ગળે ઉતરતું પેલું ગળે બતાવે છે. આ પુરુષો પણ બતાવતા હોય કે કોઈ કોઈ બાબતમાં જનીન તેની બાબતમાં એ બતાવતા પડતા નથી, પણ એ વાત સાચી છે. એમના જીવનમાં કેટલાક એવા પ્રસંગો બને છે કે એને ખબર છે કે અમુક માણસ ની સાથે મારો આવો સંબંધ છે પૂર્વ કાળનો, એ કહેતા ફરતા હોતા નથી પણ એ સંબંધ છે. ત્યારે પહેલા પણ જન્મ હતો, હાલ પણ જન્મ છે, હવે પછી થશે, પણ આ જન્મ નું આપણું જે શરીર છે એમાં જે ગુણ અને ભાવના પ્રગટેલા હશે તે આપણે સાથે ને સાથે જ આવવાના છે. એટલે હું જે કોઈ પૈસાદાર મારી સાથેના બહુ ભાવના વાળા હોય, ભાઈ તમે ધર્માદો કરો, પણ એવી જાતનો ધર્માદો કરો કે જેથી સામા માણસમાં ગુણ અને ભાવના પ્રગટે, તેની સાથે ને સાથે આવશે, તે સમાજને વધારે કલ્યાણકારક છે આ જાતની ભાવના. ત્યારે આ જે ગુણ અને ભાવના જો સમાજમાં થાય જાગે તો જ આ ધર્મ પાછો ફરીથી બેઠો થઈ શકે એવું છે. હું અમસ તો એમને નથી કરતો કે હે પાદરલી ગમે તેમનું કશું કરતો નથી, બહુ સમજણ પૂર્વક હું મારા કામો કરું છું, અને આ ધર્મ બેઠો તો જ થશે, ગુણ અને ભાવના સમાજમાં પ્રત્યા છે તો, અને પાછા સાથે ને સાથે જ આવવાના છે. ત્યારે તે ઉપરાંત આવા જે પુરુષો છે તે દીવાદારી રૂપ છે, આપણને પથદર્શક છે, આપણું હિત ચાહનારા છે, આપણું કલ્યાણ કરનારા છે, પણ એમની સાથે જો વળગી રહીએ તો. પહેલી જ વખત હું મારા ગુરુ મહારાજ પાસે ગયો ત્યારે હું તો બહુ રો, એટલે કે મારી બુદ્ધિ કે ધર્મની ભાવનાથી પ્રેરાયેલી નહોતી, ત્યારે મારામાં ભક્તિ પણ નહોતી, ભાવના પણ નહોતી, અને ગુરુ મહારાજ પ્રત્યે કેવી રીતની એટીટ્યુડ એટલે કેવું વર્તન રાખવું તેની પણ મને સમજ નહીં. ત્યારે તે રોજ અમને ત્યાં 300-400 માણસો આવે, નાગા રહેતા એ તો ગામથી બહાર રહેતા, અને મોટી ધૂણી રોજ 200-300 મણ લાકડા બળે, એટલે ધૂણી વાળા દાદા કહેવાતા. ત્યારે પહેલી જ વખત હું તો ગયેલો, અને મને તો આ બધું નાગા અને ગમે તેમ બધું બોલે એટલે મને તો બધું નહીં સારું લાગ્યું, એટલે કઈ હું અહીં કઈ આવી પડ્યો, હું તો મારો સામાન બામાને પોડી ભારે રાખેલી ધર્મશાળામાં, ત્યાંથી સામાન બિસ્તરો બાંધીને તૈયાર થઈ ગયો જવાને, બેન પાછો ચાલો આપણે આપણા આશ્રમમાં પાછા જતા રહીએ. પછી વળી નેક્સ્ટ સ્ટેપ એમ થયું, ચાલો પગે તો લાગવા જો, છેલ્લી વાર તો કઈ નહીં તો પગે લાગવા ગયો. ત્યારે એ કઈ બોલ્યા કે ભાઈ જો ખરેખર આપણા દિલથી સત્સંગ જો થયો હોય, કોઈ મહાત્મા નો આપણને સોબત લાગે અને એ સોબત માં આપણું દિલ લાગેલું હોય તો ગમે તેટલો પાપી માં પાપી હોય પણ મરણ વખતે એને એવી ભાવના પ્રગટે છે. ત્યારે હું તો બહુ રહ્યો ત્યારે, ચાલો આ તો પોતાનું મહત્વ વધારવા માટે કે છે ગુરુ ખરા, તો પણ મારી બુદ્ધિ આવી રીતે વક્ર રીતે કામ કરતી, ત્યાં તમને ચોક્કસ દાબ આપું છું કે પોતાનું મહત્વ વધારવા માટે આ કે છે. ત્યારે મેં તો મનમાં જ આવો વિચાર કરેલો, ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કલ્યા ભાઈ કે તું જા, અહીંથી 15 માઇલ ઉપર એક ગામ છે, તે વચ્ચે આટલા આટલા ગામ આવે છે, તે ગામના નામ દીધા તે લખી રાખ્યા, તે ગામે થઈને હું ત્યાં જાતો, અને એક માણસ મરવા પડેલો છે, એ કેવું બધું બોલે છે તે જો, કેવા કેવા કર્મ કયા છે તે બધું બોલશે, અને પછી મરવાની એક 1/2 કલાક પહેલા એની કેટલી કેવી માનસ એનો ભૂમિકા થી બદલાઈ જાય છે તે તને જોઈશ, ત્યારે ખબર પડશે કે એવા કોઈ મહાત્મા ની સોબત કરી હોય ને એમાં આપણું દિલ લાગી જાય, એમનામાં ભક્તિ લાગી જાય તો માણસ નું કેવું કલ્યાણ થઈ જાય છે એ તને વાત સાબિત થશે, પ્રત્યક્ષ જોયા વિના તને તારી બુદ્ધિ ઠેકાણે નહીં આવે. એટલે હું તો ગયો ત્યાં, લખું મેં મારા મનમાં વિચાર કરેલો ને એને જવાબ મને આપ્યો હોય માટે મારે પ્રયોગ કરવો જોઈએ, તો હું તો ચાલ્યો ગામ પૂછતો પછી પેલા ગામમાં આવી પહોંચ્યો, ત્યાં બધે ખરું ફરીએ તો ભાઈ કોઈ માણસ બહુ ગંભીર માદુ હોય, હિન્દીમાં બોલતો, કોઈ ગંભીર માદુ પડ્યું હોય અને મરવાનું ટાણું હોય એવું ના બે નથી, એમ પડતા પડતા જડી ઘર. પછી તો એવું બધું બોલ્યા કરે કે એને જે જે બધા કુકર્મો કરેલા એના ગામમાં પણ જે કુકર્મ કરેલા ને બધા બોલે, ન તો આમાં પેલા ગુરુ મહારાજ કહેતા હતા તે વાત સાચી, પછી તો એકદમ આખું એનું માનસ બદલાઈ ગયું. પછી તો ભજનો ગાવા લાગ્યો, આ ગાવા લાગ્યો. પછી ગુરુ મહારાજ ની પ્રાર્થના કરી, પ્રભુ તારી સોબત થઈ ને મારું દિલ લાગ્યું, હું આ બધું ફરી ગયો. અને પછી એક છેલ્લી પ્રાર્થના, હે પ્રભુ તું મારો મને ઉદ્ધાર કરજે મારો, આમ બોલીને પ્રાણ છૂટ્યા. એની વાત તો કેવી સાચી. આ પછી ગામમાં હું નીકળ્યો પાછો. મેં કહું ભાઈ આ મરી ગયા તો કેવા ચાલે, કે સાલો કાચ ગયો મરી ગયો સારો એના ગામ, એને આગાહી માં દીકરી થઈ સલામત નહીં. આવો ચારિત્ર નો દુષ્ટ માણસ પણ આવી મહાત્મા ની એને સોબત થઈ મરણ કાળે એની કેવી સુંદર ગતિ થઈ, મારે જાત નો અનુભવ એની બાબત છે. એટલું નહીં પણ સુદાસ તો પ્રખ્યાત છે, આપણે ત્યાં બિલ્વ મંગલ પ્રખ્યાત છે, ઐતિહાસિક વ્યક્તિ થઈ ગઈ છે. વેશ્યાગામી હતો, એ બધી પ્રખ્યાત ઐતિહાસ ની વાત છે. પણ ભગવાનમાં એની લગ્ન લાગી ગઈ તો કેવો મોટા મોટો ભક્ત થઈ ગયો. સુદાસ નું પણ એવું છે, બિલ્વ મંગલ નું, એવા કેટલાય માણસો એવા છે. ત્યારે આવા માણસોની સોબત અને એમાં દિલ જો આપણું પ્રગટે છે તો અનેક રીતે સદિયારો આપે છે. આપણી મુશ્કેલીના વખતમાં, સંકટના વખતમાં, મૂંઝવણની વખતમાં આપણને ઓળખ આપે છે. એવી ઓળખ કોઈ પણ પૈસાદાર તમને નહીં આપી શકે. હું તો તમારા કુટુંબનો માણસ છું, તમારો ઋણ મારા પેટમાં પડ્યું છે. પણ હું આ સાચી વાત કહું છું કે આવા માણસોની જો સોબત આપણે થઈ હોય અને એમાં આપણું દિલ રેડાયું હોય તો એમની ઓળખ એક બહુ જબરદસ્ત શક્તિવાળી છે. અનેક સંકટોમાં આપણને આમ ખડકની પેટે આપણને તટાર રાખાવું છે. ત્યારે આવા જે પુરુષો છે તે આપણને નિમિત્તને કારણે મળે છે. આપણે ન ઈચ્છતા હોઈએ તો પણ મળે છે. હું જયારે 1921 ના આખરની સાલમાં આ લડતમાં મેં જંપલાવેલું ત્યારે મારો કઈ ખ્યાલ નતો કે આ ભગવાનના માર્ગ નો બિલકુલ ખ્યાલ નહીં. હું તો તે કાલે એમ માનતો કે આ બધા મહાત્માઓ આ સાધુઓ છે તે ઇકોનોમિકલ વેસ્ટ ઇકોનોમિકલ બર્ડન ઓફ ધ સોસાયટી, આર્થિક રીતે આ સમાજના ઉપર આ લોકો ભારરૂપ છે એમ માનતો. અને સાચે જ એમ માનતો. તે છતાં એક સાધુએ આવીને મને પકડ્યો. એટલે હું તો નડિયા દઉં એ રે અમદાવાદ. એટલે અમદાવાદ એનું શરીર બંગાળી હતું, બાળયોગ્યનું નામ કહેતા લોકો. તો અમદાવાદ ને એલિસ બ્રિજ છે ને, ત્યાંથી સામે ટાઉન હોલ તરફ જઈએ તો જમણા તરફ નદીમાં બેસી રહેતા. એ બહુ મસ્તી, એટલા બધા નાટકો ભૂલેલું છે મેં જાતે જોયેલા. અને એટલી બધી મસ્તી તો જેમ નદીમાં તો નાય ત્યારે જે હાથી જેમ નાતો હોય ને એટલી મસ્તી. એની ઘણા લોકો આવતા, એની પાસે પુષ્કળ લોકો આવતા. તો પણ એ દિવસમાં 20-25 વાર કે નડિયાથી ચુનીલાલ ભગત ને બોલાવો. યોગાનો યોગ એવો થયો કે નડિયાદના એક નાગર ગ્રસ્ત નાનુભાઈ કરીને હતા, કંથારિયા સાધોદરા નાગર, તે ત્યાં ગયેલા. વાત સાંભળી એટલે દર્શન કરવા બાળ યોગીના. પણ એને જોઈ કે તમે નડિયાદથી ચુનીલાલ ભગત ને મોકલો. પછી સાંજે પાછા આવ્યા ત્યારે રોજ સાંજે હું કઈ કામ પ્રસંગો હોય ત્યારે ગોકળદાસ બાપુ ફૂલચંદ શાહ માં નડિયાદના ત્યારે નેતાઓ, ત્યારે આ મણિભાઈ નભુભાઈ હતા, તેમના ભાઈ માધવદાસ માધવલાલ, આ કંથારિયા, એ બધા ભેગા મળે તે ત્યાં હું ગયો હતો. એટલે પેલા મને કે નાનાભાઈ કે ભાઈ ભગત તને બોલાવો છે, સાધુ છે, બાળયોગ્ય છે, બહુ અલૌકિક મૂર્તિ છે, બહુ મસ્તી વાળી, અને તું જા. મેં કહું મારે સાધુ ને મારે શું કામ છે, સાધુ તો બિલકુલ નહીં ગયેલો. પણ આખરે એને મને ખેંચેલો, એમ મારે જવું જોઈએ. ત્યારે એ પરાપુરો નો એક સંબંધ છે, હું એને ના ઓળખે એ મને ના ઓળખે. આ 100-100% ની વાત સાચી છે. ત્યારે એવા માણસો પરાપુરો થી સંકળાયેલા આપણે હોઈએ છીએ. એ પરાપુરો નો જે સંબંધ છે એની સાંકળ છે તે આપણે જાણતા હોતા નથી. અમારા જીવનનો જ બનેલો પ્રસંગ છે એ જાણતો હતો મને, હું એને નતો જાણતો. એટલી બધી એને ગરજ, એને જ ગરજ હતી. તે પાછો નડિયાદ આવ્યો, મને ઇનિશિયેટ કર્યો. પહેલી વખતે 2 મહિના 2.5 મહિના રહ્યા, બીજી વખતે 1.5 મહિનો રહ્યો, ત્રીજી વખતે 1 મહિના રહ્યા મારી સાથે. અને મને ઇનિશિયેટ દીક્ષામાં આ માર્ગે લઈ જવામાં એ જ મૂળ મુખ્ય કારણ. એ બાળયોગી અમારા ગુરુ મહારાજ ના શિષ્ય હતા, એને જ મોકલેલા. ત્યારે આવા પુરુષો નો જે સંબંધ છે એ નિમિત્ત, આવી નિમિત્ત ની એક પરંપરા છે, કન્ટિન્યુટી છે. અને એ નિમિત્ત ને કારણે આપણે ભેગા થયેલા છે, મળેલો છે. હું તમને મળેલું, તમે મને મળેલા છો. અને મારા જીવનના એવા કેટલાય બીજા દાખલાઓ તમને આપું સાહેબ, કે સુરતના આશ્રમમાં એક આઈ સ્પેશિયાલિસ્ટ બેઠેલા મૌનમાં, જીવ છે, પ્રખ્યાત છે, જગન્નાથ, ડોક્ટર જગન્નાથ, આઈ સ્પેશિયાલિસ્ટ મૌનમાં બેઠેલા. અને પછી અમે તો બીજી વાર લાંબી તો નહીં કરું, પણ એ ચોમાસાનો સમય, નદીમાં તો પૂર આવેલું, તાપી કિનારે જ છે મારો આશ્રમ. આપણી જેમ કાવેરી છે તેવી તાપી કિનારે, બિલકુલ તાપી કિનારે, જેમ આ કાવેરી પરકે આશ્રમ છે તેમ. હજુ મારા તમારે કોઈને જેને ખાતરી કરવી હોય તો જરૂર કરજો ને, પૂછી જોજો એને. પણ એ નદીમાં નાવા ગયા, તે ગયા અંદર, પૂર ની અંદર તણાયા, પણ એને તરતા આવડતું નથી સાહેબ. અમે તો એમ ધાર્યું કે ગયા ખલાસ થઈ ગયા માણસ, પણ એ છે રાંદે પોણા બે માઇલ સુધી પહોંચી.